તારીખ 5/3/1960 શ્રી સમયસર ગાથા 100 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી ખાનજી સ્વામીનું રાજકોટમાં પ્રવચન.
નમો લોય સૌ હરિયંતાણમ, નમો લોય સૌ સિદ્ધાણમ, નમો લોય સૌ આયુર્યાણમ, નમો લોય સૌ જયાણમ, નમો લોય સૌ ત્રિકાળવર્તિ શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુમંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય વિભાવ નિરૂધની ગાથા.
સ્વામી ગાથા ચાલે છે. સમયસાર આત્મતત્વને બતાવનાર, સમયસાર કરતા કર્મ અધિકાર ચાલે છે. ઝીણો અધિકાર છે મૂળ રસનો. કાલ તો એક કલાક ચાલ્યું હતું. ટીકા કરીને જુઓ, થોડું લઈએ જરૂર હતું. ખરેખર ધ્યાન રાખજો આ વાત કો ભાઈ, તદ્દન અંતરની દ્રષ્ટિવંતને શું હોય અને બાહ્ય દ્રષ્ટિવંતને શું કરતા કર્મપણું હોય એને પ્રસિદ્ધ કરનારી આત્મખ્યાતિ ટીકા છે. ખરેખર ઘટપટ વસ્ત્રાદિ જે પદાર્થો જળ શરીર વાણી મન કે ક્રોધ આદિ, એટલે કે જે નવા કર્મ જે જળ રૂપે પ્રારબ્ધ જે ક્રોધ માન માયા લોભ જીવની દશામાં થાય અને જળ કર્મ તેનું નિમિત્ત પામીને નવા જળ કર્મ પ્રારબ્ધ રૂપે થાય એ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ કાર્ય છે. શરીરનું વાણીની આજે અવસ્થા થવી એ કર્મ, એટલે કર્તાનું કર્મ કરતા સ્વતંત્રપણે કરે અને તેનું ઈષ્ટ એટલે તેની દશા તેનામાં થાય તે કર્તાનું કર્મ જળનું છે. શરીરનું વાણીનું પર આ આત્મા સિવાય બીજા આત્માઓનું બીજા પુદ્ગળો પરમાણુનું એ ચીજો કાયમ રહીને પલટવાનું કાર્ય કરે તે પરદ્રવ્ય આ આત્મા સિવાય પરદ્રવ્ય સ્વરૂપ એની ક્રિયાનું કાર્ય છે. તેને આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. ભગવાન આત્મા એ આત્મા સિવાય પર વસ્તુની અવસ્થાને હાલતને તેની પર્યાયના પરિણામને એ પરિણામ આત્માનું વ્યાપ્ય એટલે કાર્ય અને આત્મા તેનો કરનાર પરિણામી વ્યાપક એમ ત્રણ કાળમાં હોઈ શકતું નથી. સમજાય છે? કાંઈ તેને આત્મા આ શરીરની અવસ્થામાં થાય, વાણીનો ધ્વનિ ઉઠે, કર્મના રજકણો કર્મ રૂપે બંધાય, બહારની ચીજ ઘટપટ રથ મકાન આદિ થાય અને દાળ ભાત રોટલી શાક શેરા આદિ ભજીયાદિ જે ચીજો જગતના અસ્તિત્વ પરમાણુઓ અજીવ તત્વ તરીકે છે તેના અને બીજા જીવોના જે અવસ્થાની વર્તમાન હાલતના કાર્ય થાય એને આ આત્મા એ પરદ્રવ્યની ક્રિયારૂપ કર્મને એટલે કાર્યને વ્યાપક એટલે એનું પરિણામ અને આત્મા એનો કરનાર એવી દશાથી તે કરી શકતો નથી. સમજાય છે? કાંઈ વ્યાપ એટલે અવસ્થા અથવા વ્યાપ એટલે પરિણામ, પરિણામ એટલે સરવાળો એમ નહીં. આ છોકરાઓ ભણે ને પરિણામ શું આવ્યું એમ કે છે એ નહીં. જગતના આ પરમાણુ છે ને રજકણું જે ન હોય તે જગતમાં દેખાય નહીં, હોય તે તો જાય નહીં. તો આ રજકણું આદિ તત્વો છે આ આત્મા સિવાય બીજા એની આ વર્તમાન અવસ્થારૂપ રૂપાંતરરૂપ ભાવાંતરરૂપ ક્ષેત્રાંતરરૂપ જે પરિણામ એટલી અવસ્થા થાય તે પરિણામ વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક કરનાર એમ ત્રણ કાળમાં હોઈ શકતું નથી. સમજાય છે? કાંઈ કારણ કે જો એમ કહે જો આ આત્મા પર વસ્તુની વર્તમાન દશા હાલતને આત્મા જો કરે તો તે પરિણામ દશા અને આત્મા એનો કરતા તો બે થી તન્મય નામ એક રૂપ થઈ જાય. એનું ચૈતન્યનું ભિન્ન રૂપ જડથી રહી શકે નહીં. સમજાય છે? કાંઈ તો તન્મય તન્મય તે રૂપ તદરૂપ તદાત્મરૂપ આ જળ કર્મના ભાવને પર્યાયને પરિણામને જો આત્મા કરે તો એ પરિણામ એટલે પર્યાયને આત્મા પર્યાયવાન પરિણામનો કરનાર એ પરિણામને પરિણામી બે ભિન્ન હોઈ શકે નહીં. તો જો આત્મા પોતાના ભાવ સિવાય જળના પરના ભાવને કરે તો તે પરના ભાવની દશા સાથે તદરૂપ તદાત્મક તન્મય થઈ જાય. તો એવું તો ત્રણકાળમાં કોઈ બી બંધો નથી. સમજાય છે? કાંઈ તન્મયપણાનો પ્રસંગ. આ પહેલી વાત તો આ કરી સાધારણ. હે, આ તો સાધારણ છે બાપુ. આ બધા શરીર ને માટી ને એ અવસ્થા એ જગતના તત્વોની છે એનો અધિકાર આત્માને એની અવસ્થા કરવાનો કરાવવાનો સંમત થવાનો એ આત્મામાં અધિકાર નથી. એ જગતના તત્વો રૂપાંતર રંગ ગંધ રસ સ્પર્શ વાળા પદાર્થો હજી એના રંગ ગંધ રસ સ્પર્શનું રૂપાંતર પણ એ થવું એમ જળ કર્મને જળની અવસ્થા પણ એ થવું એ અવસ્થાને આત્મા અવસ્થા ઈ આત્મા અવસ્થા ઈ અને એ અવસ્થા તો બે ભિન્ન ન રહે. એ અવસ્થા એનું કાર્યને અવસ્થા ઈ કરતા બે એકમેક થઈ જાય. સમજાય છે? કાંઈ વાત વિષય હજી તો હવે આવશે. આ તો હજી થોડ વાતનો પહેલો બોલ 99માં કીધો એ વાત કરી. હજી હે ના થઈ જાય. હા બરાબર છે. ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ પરથી અવિનાશી અને ક્ષણે ક્ષણે પલટવું એવું એનું સ્વરૂપ છે. પલટે નહીં તો એમાં કાર્ય દુઃખનો અનુભવ અને સુખનો અનુભવ હોઈ શકે નહીં. અને પલટતા છતાં શક્તિ અને સ્વભાવે કાયમ રહે તો એ પલટન કોને આધારે? એટલે ભગવાન આત્મા જ્યાં તો વસ્તુ એવી છે ભાઈ, અનંત કાળ એને એ વાસ્તવિક પદાર્થ એનો સ્વભાવ એનું સ્વરૂપ એને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. આમ તો ઘણું કર્યું કે મેં ધર્મ કરીએ છીએ, આ ધર્મ થયા. અરે બાપા, ધર્મની વાતો પ્રભુ એવી કોઈ છે કે ધર્મ થતા એને આત્મામાં આનંદની લહેજત આવે અને આ લહેજત આવતા એને ભણકાર ઉઠે કે અમે હવે અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ કરવાના અને સંસારની દશા અમારામાં રહેવાની નથી. એવી ધર્મ દશા પામવાની સ્થિતિ કોઈ અલૌકિક અને કોઈ અચિંતને અપૂર્વ છે. અનંતકાળમાં તેણે તે જાતને જાણવાનો પ્રયાસ કર્યો. આણી આચાર હજી તો પહેલી સાધારણ વાત કરે છે ભાઈ. કહ્યું નહોતું એક વાત કે શરીરની યુવાની પણામાં વૃદ્ધાવસ્થા લાવી ન શકાય અને તેના યુવાનીમાં બાળવસ્થા લાવી ન શકાય, આ તેના એ ક્ષણમાં ત્રણેયની અવસ્થાનું જ્ઞાન કરી શકે, પણ વર્તતી અવસ્થામાં નહીં વીતેલી ને વીતી ગયેલી ને લાવી, એનો અર્થ એ થયો કે એની દશાનું કાર્ય આત્મા કરી શકતો, પણ પોતાની દશાનું કાર્ય તેને જાણવું કે આમ થાય છે એમ જાણવું તે દશાનું કાર્ય આત્મા કરી શકે. સમજાય છે કાંઈ? એટલે ભગવાન આત્મા પોતાના ભાવની દશાને છોડીને પર વસ્તુની વર્તતી ચાલુ કાળમાં તે તત્વનું વર્તતું વર્તતું પરિણામ વર્તતી દશા એને જો કરે તો કર્તા ને કાર્ય બે એક હોઈ શકે, તો પરના કાર્યમાં પોતે તન્મય થતા તેમાંથી છૂટો છૂટો વ્યવહારે છે એ વાત પણ રહેતી. સમજાય છે કાંઈ? વાત ન કરી શકે એમ છે આ કે છે. સાચું હોય છે આમાં નરુંગભાઈ? આખો દિયા બધા તમે લોઢાના હથિયાર એવા ધોળા હજાવેલા ફર્સ્ટ ક્લાસ રૂપાના પટ જેવા હોય છે, ખબર ન પડે ઉલ્યા ને ધણીથી ફટ ઓપરેશન કરે છે. આ કે છે કે એ જગતના તત્વો તે તત્વથી દ્રશ્યમાન અસ્થિપણે વિદ્યમાનપણે દેખાય છે અને એનું વિદ્યમાનપણું કાયમ વસ્તુનું અસ્થિપણું હયાતી રાખીને તેની ક્ષણે ક્ષણે સમય નામ સૂક્ષ્મ કાળમાં એક નાનામાં નાના કાળના અંશમાં કે જેના કાળના ભાગ બે પડી શકે નહીં એવા અંશમાં એનું પલટન થયા જ કરે છે. આમ પડ્યું હોય તો થયે ઊંચું થાય તો એની ક્ષણ ક્ષણે ક્ષણે દશા, એ દશાને જો આત્મા કરે તો દશાવાન ને દશા બે થઈ જાય, પરની દશાથી આત્મા જુદો રહી શકે નહીં. સમજાય છે કાંઈ? એક વાત, આ સાધારણ વાત હવે જરીએથી આગી આવે છે, સાધારણમાં આકરી પડે નહીં. મુજબાઈ વિમાન સેવા છે ને આખો દી આમ જણ્યા ચા ને ખાન ને રૂપિયા છોકરા ને ભાનુ ફલાણા ને આખ્યા, આ તો દાખલો આપી જાઓ, કઈ વ્યક્તિગત ની વાત નથી. ઓ સમજાણું કાંઈ? ભગવાન તારી ચીજ તો પરથી ભિન્ન છે ને અને તારાથી તે ચીજો ભિન્ન છે, તો ભિન્ન છે તેના કાર્યની દશાનો આત્મા કરતા થાય તો કાર્ય અને કારણ બે જુદા ન રહી શકે, એટલે કે પરની દશાના કાર્યનો કારણ આત્મા તો બે એક મેઘ થઈ જાય, છૂટો રહી શકે નહી. બીજી વાત, વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. આ બીજી વાત શું કે છે કે શરીર આદિ ને જળ કર્મ જે બંધાય કે આ બાર ઘટ થાય પટ રથ આદિની જે અવસ્થાઓ થાય તેને આત્મા નિમિત્તપણે એટલે કે તેના કાર્યના ઉપાદાન મૂળ ઉપાદાનપણે ભલે ન કરે, ઉપાદાન સમજાય છે તે વસ્તુ પોતે પોતાના ક્ષણિક અવસ્થાથી પલટીને કામ કરે તે તેનું ઉપાદાન કહેવાય, તો એના ઉપાદાનના કાર્યને તો આત્મા કરે નહીં, કરે તો બે એક થઈ જાય. બીજી વાત, પણ એ કાર્યના કાળે શરીરની અવસ્થા કર્મબંધનની અવસ્થા ઘટપટ રથની અવસ્થા કપડા દાળભાત શાકની અવસ્થા અને આત્મામાં થતા પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન એવા ભાવ એને વસ્તુ તરીકે આત્મા નિમિત્તપણે પણ જો એના કાર્યને કરે નિમિત્ત તરીકે, ઉપચાર તરીકે, આરોપ તરીકે એને આરોપ દેવામાં આવે કે કાર્ય તો ત્યાં થાય છે તેના પરના કારણે, પણ અમે ત્યાં નિમિત્ત તરીકે અમારી ઉપસ્થિતિ હતી એથી અમે એના ઉપચાર, આરોપિત વ્યવહાર, વર્તમાન નિમિત્તપણે તો તે કાર્ય ના કરતા ખરા કે નહીં? સમજાય છે કાંઈ? કે નિમિત્ત નૈમિત્તિક ભાવે, નૈમિત્તિક એટલે શરીરની જો આ અવસ્થા આમ થાય છે એ નૈમિત્તિક, નિમિત્તના સંબંધમાં પોતે પોતાને કારણે જે અવસ્થા થાય, આ હાલવું ચાલવું ધ્વનિ ઉઠે, અંદર જેવા જીવ ભાવ કરે એ પ્રમાણે કર્મ બંધાય, એ કર્મના અને ખરેખર તો એ વિકારી ભાવનો ઉપાદાન તરીકે તો એનો કરતા ન હોય, જો કરતા હોય તો એકમેક થઈ જાય, પણ નિમિત્તપણે આત્મદ્રવ્ય વસ્તુ જો એને નિમિત્તપણે, વર્તમાનપણે, ઉપચારપણે, આરોપપણે, વ્યવહારપણે જો વિકારી ભાવ અને આ જડાદી પર પદાર્થની અવસ્થાની ક્રિયા એને નિમિત્ત એટલે નૈમિત્તિક રાગાદી પરિદશા અને શરીરાદી નૈમિત્તિક દશા એને નિમિત્તપણે પણ કરતો નથી. સમજાય છે કાંઈ? કારણ ઓલામાં કારણ આપું છું કે એકમેક થઈ જાય, જો એક આત્મા બીજા કાર્યને પૂતે કરે તો કાર્યનો કરતા બે એકમેક થઈ જાય કાર્યની આરી. આમાં એમ કે છે કે વસ્તુ ભગવાન આત્મા ચિદાનંદ ધ્રુવ કંદ આનંદ સ્વરૂપ, એવો ધ્રુવ આત્મા, દ્રવ્ય આત્મા અથવા તે દ્રવ્ય વસ્તુની દ્રષ્ટિ થઈ એવો સંકેતી આત્મા લેશે, તમાં સંકેતી અહીં લીધું છે દ્રવ્યનો, પછી લેશે સંકેતી હોય એકમાં. સમજાય છે કાંઈ? કે આ ભગવાન આત્મા એ વિકારને અને શરીરાદીની થતી ક્રિયામાં એ નૈમિત્તિક ક્રિયા એટલે તેનામાં નૈમિત્તિક કેમ કહે, ઉપાદાન કેમ કહે, કે ઉપાદાન એટલે એના ક્ષણે ક્ષણે કાયમ ટકીને, ઉપાદાન એટલે એની કારણતા, વર્તમાન અવસ્થાનો કારણનો વ્યય અને એની તે જ સમયે નવી અવસ્થાનું ઉપજવું તેને ઉપાદાન કારણને કાર્ય કહે છે, અને જે નવી અવસ્થા થઈ તેને નિમિત્તની અપેક્ષા એ નૈમિત્તિક કહે છે. અરે બાપુ પણ થઈ સમજાય છે કાંઈ? તો કે છે કે આત્મા જો કર્મના દશાના કાળે, શરીરની દશાના કાળમાં નિમિત્તપણે ઉપસ્થિત છું માટે હું વ્યવહાર પરથી છૂટો, પરનું કાર્ય કરે તો નીચે થઈ ગયો પર હરી, પણ પરના કાર્યકાળમાં હું વ્યવહારી તો ખરો ને, પર પણે છું એટલે વ્યવહાર પણે તો કરતા ખરો ને, એમ જો માને તો, કારણ જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. શું કે છે? તો ભગવાન આત્મા નિત્ય વસ્તુ છે, એને વિકારના કર્તાપણામાં અને જડની અવસ્થાના કાળ કાર્યમાં કાયમ તેની અવસ્થામાં એનું કર્તૃત્વ પણ ઉભું રહે અને વિકારને પરની અવસ્થાના કર્તૃત્વ રહી જ્ઞાતા દ્રષ્ટા થવાનો એને અવસર કોઈ બી રહે નહીં. સમજાય છે કાંઈ? ઘણી વાતો છે. આહો ધનબનભાઈ ઓલી પરની રહ્યા પાડી મમો રિંતાન કરી સમાય કરીને બેસી ગયા, આ થઈ ગયા પડી કમણા, એ આ વાત નથી. અરે એણે વાસ્તવિક તત્વની ભિન્નતા અને એનું ભેદ જ્ઞાન કેમ થાય? ભેદ જ્ઞાન એટલે પરથી લક્ષ કરીને રાગ આદિમાં એકત્વ બુદ્ધિથી જે બંધાયેલો છે એને છૂટો કરવો એટલે મુક્તિ કરવી. એટલે કે એકાંત સ્વભાવમાં એકાકાર થઈને આનંદનું વેદન કરવું અને પછી પૂર્ણ એકાકાર થઈને પૂર્ણ આનંદનું વેદન એને મુક્તિ કહે છે. રાગ ને દ્વેષ ને સંયોગો એનાથી લક્ષ ફેરવી છોડીને ચૈતન્ય સ્વભાવ તરફની એકતાની દ્રષ્ટિ અને જ્ઞાન થવું એ મુક્તિપણાના કારણનું સાધકપણું પ્રગટ્યું કહેવાય. સમજાય છે? કાંઈ મુક્તિ એટલે આત્માની પૂર્ણાનંદની પ્રાપ્તિ તેને મુક્તિ કહે છે. વિકારનો અભાવ ને નિર્વિકારી પૂર્ણ આનંદ જે સ્વભાવમાં છે તેની તેના સન્મુખ થઈને જે ઘોલનથી નિર્વિકારી શુદ્ધતાના આનંદની પૂર્ણ દશા થાય તેને મુક્તિ કહે છે. એ મુક્તિના પ્રયાણ પહેલેથી શરૂ થાય છે. ક્યારથી? કે પુણ્ય ને પાપ દયા ને દાન દેહાદીની ક્રિયા એમાં હું નિમિત્તપણે પણ હું નથી. હું તો વિનાયક ચૈતન મૂર્તિ આત્મા છું. એમ અંતરમાં દ્રષ્ટિ થતા વિકારને વ્યવહારે કરતા છું. ભાઈ વિકારનો નિશ્ચય તો નહીં. આ દ્રષ્ટિની દોલતે ભગવાન આત્મા પોતાના જ્ઞાનની દશા એ દશાવાનને જોતા સ્વભાવ તરફ ઢળતા એને વિકારની લાગણી જે છે એનો ખરેખર નિશ્ચયથી તન્મય થઈને તો કરે નહીં, પણ તે વ્યવહાર જેને જ્ઞાની કહે છે અને જેને જ્ઞાનીએ વ્યવહાર કહે છે એ વ્યવહાર દયા દાન કે શ્રદ્ધા રાગને નિમિત્તપણે પણ જો કરે તો વસ્તુને વિકારના કર્તૃત્વપણાનો કાયમ પ્રસંગ રહ્યા કરે અને એ વિકારથી છૂટો પડવાનો એને પ્રસંગ બને. સમજાય છે? કાંઈ બીજી વાત કે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ શરીરની ક્રિયા એ કંઈ કરતો નથી. જો એ નિમિત્તપણે કરે તો પચેન્દ્રીના વધકાળની ક્રિયા થતી હોય તે કાળે પણ નિમિત્તપણે હું કરું છું એટલે તેના ભાવ જે વિકારી મારવાના થાય એ મારવાના ભાવ અને એ થતી ક્રિયા બેનો સંબંધ વસ્તુ એ જો કરતા હોય તો એ સંબંધ છૂટે નહીં. સમજાય છે? કાંઈ ભાઈ આ ગાથા તો હોમી છે. હે પૂર્ણતા બતાવે છે પણ હવે જરી શાંતિથી એને એ જ્ઞાનની કળા એની સ્થિતિ એને લક્ષમાં લેવી એમને ઉભાંગરે હાલ્યા કરે સમાધિથી. ઉભાંગરે સમજાય છે કે નહીં? ખેતરનો સીધો રસ્તો મૂકીને જાડે અબળાઈ ક્યાંય પાર નહીં આવે તારા. ભગવાન હું તો ચૈતન છો ને જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વભાવી કાયમી ચીજ છો ને એ ચીજ પોતે વિકારના કાળમાં વ્યવહારના કાળમાં જળની અવસ્થાના કાળમાં એ કાર્યના કાળમાં એ કાર્યનો નિશ્ચયથી ઉપાદાનપણે કરતા નથી પણ નિમિત્તપણે વ્યવહારપણે ઉપચારપણે જો કરતા થાય તો વસ્તુને એ વિકારના કરતાપણું અને ત્યાં થતી ક્રિયા બેનો સંબંધ કોઈ દી તોડી શકે નહીં. અનાદિ અનંત એને વિકારના કર્તૃત્વમાં જ રહેવું અને દુઃખી થાવ એવો પ્રસંગ બને છે. સમજાય છે કે નહીં આમાં દાઉદરભાઈ? આમાં સમજાય છે કે નહીં? આ પણ ધર્મ સમજવામાં આવી વાતો કે છે કે બાપુ તારી દ્રષ્ટિને ફેરે, એ વિકાર થાય અને શરીરાદિ જરાદિની દશાઓ થાય તેનીથી લક્ષ ફેરાર, વિકાર ચેદાનંદ ભગવાન છું એવી દ્રષ્ટિ કર, એટલે થતા વિકારમાં નિમિત્તપણે વ્યવહારપણે પણ વ્યવહારનો કરતા નથી. વ્યવહારનો એટલે રાગનો, દયાદાનના પરિણામનો, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના રાગનો, અહિંસા સતગત બ્રહ્મચર્ય પરિગ્રહ અપરિગ્રહ એવો વિકલ્પ ઉઠે પંચમહાવ્રતનો, એનો વ્યવહાર નિશ્ચયથી તો કરતા નથી. નિશ્ચયથી ખરેખર કરતા હોય તો વિકારને વિકાર વિરે વિકાર બે થઈ જાય. સમજાય છે કાંઈ? પણ તે વિકાર જેને લોકો વ્યવહાર વ્યવહારની બાંધકો કહે છે, આ વ્યવહાર એ ધર્મ છે, એ તીર્થ છે, એ શાસન છે, એનાથી ધર્મ ટકે છે, એ રાજમાર્ગ છે. અરે ભગવાન, તને ધર્મની કાંઈ ખબર નથી. આય આચાર મહારાજ કે છે, ભગવાન એકવાર શું તારી દ્રષ્ટિ ફરતા શું થાય છે અને દ્રષ્ટિ ઉલટી હોવામાં શું તું માની રહ્યો છો, આ એની વાત ચાલે. જેની દ્રષ્ટિ અંતરમાં વિકારની પુણપાપની દયાદાનની વ્રત તપ ભક્તિ, ત્યારે કોઈ એમ કહે અમારે કરવું કે નહીં ભાઈ, એમ કે એ પ્રશ્ન ઉઠ્યો તો પછી કાલે પૂરું થયું ને અંદર ગયા ભાઈ, પણ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? એ કાળે તેને થાય જ, જે કાળે શુભ થવાનું તે થાય, અશુભ થવાની અવસ્થા તે થાય. હવે થાય તેને કરવું છે એવી જે રાગ ઉપર રૂચીને બુદ્ધિ છે, તે પરનાકાર કાળે એને નિમિત્તપણે ઉપસ્થિત રહેવું એવો સંબંધ તોડી શકશે નહીં. એનો સંબંધ અનાદિ અનંત જ્ઞાનમાં રાખશે. સમજાય છે કાંઈ? અરે બાપુ સમજાય પ્રભુ, એ તારી અંતરની લીલાઓ સંયકની અને તારી મિથ્યા દ્રષ્ટિની પણ ઊંધી લીલા કેવા પ્રકારની છે એ તે જાણે. નિમિત્ત નિમિત્ત ભાવે પણ કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. એટલે શું કે વસ્તુ તરીકે અખંડ દ્રવ્ય ચિદાનંદ મૂર્તિ છે, એ જો વિકારના વ્યવહારે કરતાપણામાં પણ સંબંધ ધરાવે અને એમ માને કે પુણ્યને પાપ દયાને દાન વ્રત ભક્તિનો વિકલ્પ એની આજમાં તો મારું આત્મા પણ ખરું ને, એની શરૂઆતમાં હું આત્મા ખરો ને, એના મજને અંતમાં તો મારા સ્વભાવની સ્થિતિ ખરી ને, અને મારા સ્વભાવની પ્રાપ્તિ માટે એ શુભ શુભ ભાવો જે શુભ છે એ મારા સ્વભાવની પ્રાપ્તિમાં શુભ ભાવ આજ તો ખરા ને, આજ શરૂઆત તો ખરા ને ભગવાન, એ વિકારની શરૂઆત તારા સ્વભાવ માટે લઈશ તો કોઈ દી સ્વભાવ વિકાર રહી થઈ શકશે. અને તે વિકારની આજમાં હું હતો, વ્યવહાર જે વિકલ્પ ઉઠે છે એની આજમાં હું પહેલો હતો, તો એ પહેલા પણ વિકારમાં પહેલા પણ તારું સદાય રહ્યા કરશે, કોઈ છૂટશે નહીં. સમજાય છે કાંઈ? મેં ધીમે સમજવું, આમાં કઈક પ્રોફેસર જેવી અહીં વાત નથી, ઓલા કલાક એક પ્રોફેસર કે ને એમએન એલએલબી માં એટલે હા મળી જાય. પછી આ નિશાળ નથી, આ તો આત્માની વિદ્યાની નિશાળ છે. ભગવાન તારી આત્માની વિદ્યા શીખ્યો નથી તું. બોલો, આમ તો નિશાળમાં લખે જ મારા બધાએ. આ ચંદુભાઈ ઘણું કહ્યું હતું, તમે આ બધા કેળો ને દીકરીઓ આ ગોંડલમાં બધું આખા બધા યા વિદ્યા સા વિમુક્ત તે વિદ્યા કઈ જેનાથી મુક્તિ, કઈ વિદ્યા કીધું ભગવાન, કઈ વિદ્યા? આત્મવિદ્યા. આત્મવિદ્યા એ હિન્દુસ્તાનની અંતરની ચીજ છે, એ બીજે હોઈ શકતી, પણ એની રીત ને કળા કેમ છે એને અનંતકાળમાં સાંભળી નથી, ને એને પણ કેમ કરવું એનો પ્રયોગ કર્યો. ભગવાન આચાર મહારાજ સંતો જંગલમાં રહ્યા, આત્માના અંતર આનંદને ઉછાળતા, અતિન્દ્રિય આનંદના મધ દરિયામાં દ્રષ્ટિ આપતા, ડૂબકી આપતા, જેની વર્તમાન દિશામાં અતિન્દ્રિય આનંદના રસના અનુભવના ઉભરા, હજી પૂર્ણ આનંદની પ્રાપ્તિ નથી, એટલે વિકલ્પ ઉઠ્યો છે, પણ એ વિકલ્પના આજમાં અન્ય નથી એમ કે છે. અમે એના આજમાં અમે નથી, મજમાં અમે નથી, અંતમાં અમે નથી, અને અમારા સ્વભાવની જે દ્રષ્ટિ અમને પ્રાપ્ત થઈને ભાન થયું, એ ભાનની આજમાં એ વ્યવહાર નથી, મજમાં વ્યવહાર નથી, અંતમાં નથી. ઓહો, હે શું કીધું? ક્યાં ઉભો છે? અજ્ઞાની વિકારના પરિણામ ઉપર રૂચિમાં પડ્યો, અને પરના કાર્ય તરફનું જેને લક્ષ્ય છે કે આ કાર્ય મારું, તો પરના કાર્ય મારા તો પરથી છૂટો નહીં પડે, અને પોતાના વિકાર પરિણામમાં અને પરના કાર્યકાળે હું નિમિત્તપણે વ્યવહારપણે આરોપપણે ઉપસ્થિતપણે તો છો ને વ્યવચારથી, તો એ વિકારી ક્રિયાથી છૂટા પડવાની દ્રવ્ય શુદ્ધિ ચિદાનંદ ભગવાન આત્મા તેની દ્રષ્ટિ થવાનો તેને પ્રસંગ એક સમય પણ રહેતો, પણ અનાદિ અનંત વિકાર કરવામાં નિમિત્તપણું, વિકાર કરવામાં વ્યવહારપણું, વ્યવહારને વ્યવહારે કરવાપણું, અને જળની ક્રિયામાં વ્યવહારે નિમિત્તપણું સદાય રહેશે, એટલે એને પચેન્દ્રિય વગના ક્રિયાઓ જ્યાં થતી હોય ત્યાં પણ તેના દ્રવ્યમાં દ્રષ્ટિ નથી, અને આનો નિમિત્તપણે કરતા છું એટલે પચેન્દ્રિય વગના પરિણામ આવે તેમાં પણ નિમિત્તપણે કરતા થઈને ત્યાં દ્રષ્ટિથી રોકાઈ જશે. સમજાય છે? કાંઈ સૂક્ષ્મ તો છે, ખબર નથી કઈ કે ભાઈ આ, પણ બાપુ આ તારી ઘરની ચીજ આ રીતે છે, બીજી રીત નથી. સમજાય છે? કાંઈ જો નિમિત્ત નૈમિત્તિક ભાવે, નિમિત્ત નૈમિત્તિક બે પૃથકપણું બતાવે છે, એટલે કે પરદશા જડની શરીરની આદિ થાય કર્મની બંધ, જળ કર્મમાં હું નિમિત્તપણે તો છઉ ને, નસીબ બંધાયમાં નિમિત્તપણે તો છઉ ને, તો બંધાયમાં નિમિત્ત વિકાર હોય, અને વિકારપણે તો છઉ ને, એમ વિકારમાં પણ નિમિત્તપણે તો છઉ ને, તો એ દ્રવ્યમાંથી વિકારને ફેરવી અને પરથી દ્રષ્ટિ ફેરવી હું જ્ઞાતા છું એવી દ્રષ્ટિનો એને અવકાશ રહેતો. ભાઈ તમે જ માગ્યું હું, ખબર નથી. સ્વાગતમાં પહેલું કે કાંઈ કઈ ખરી ઝીણું ઝીણું કઈ ઝીલી શકે એવું છે, ભાઈ આવતા આવે એ કઈ તૈયાર છે, એ વખતની ધારા શું વહે છે ને શું પ્રકાર થાય એને એને સમજવાનો પ્રયત્ન કરવો. સમજાય છે? કાંઈ સમજાય છે કઈ નહીં વૃત્તિ કઈ થાય છે. હું આતા જી અમારે સમજાય છે કઈ સબલી મૃત્યુ છે વિરામાનો વાઘ છે. આ પણ ત્યારે આ બધું એમ કે થાય છે આ બધું કરે એ કરતા ફલાણું કરે પણ બાપા ફલાણું કરે એટલે શું એના જડના કાર્યના કાળે જડની કાર્ય થશે પૈસા દેવાની ક્રિયાના કાળે પૈસા દેવાની ક્રિયા થશે. બીજો શુભ ભાવ કરે માટે થાય ત્યાં એમ નથી. જો શુભ ભાવ દયા દાનનો થયો અને જળની ક્રિયા આના કારણે થાય તો શુભ પરિણામ તેનું કરતા અને એ ક્રિયા તેનું કાર્ય બે તન્મય થઈને છૂટા પડવાનો પ્રસંગ રહેતો નથી. સમજાય છે કાંઈ? આ ન્યાયની વાતો એ ન્યાયને હરાણે ચડાવતા એ બાપુ બહુ અંતરની જીતી જુદી છે. એને વાસ્તવિક તત્વને કેમ પહોંચવું અને વાસ્તવિક તત્વની દ્રષ્ટિ થતા શું દશા થાય અને અવાસ્તવિક દ્રષ્ટિ હોતા શું તે માની રહ્યો છે એ બેને અહીંયા પૃથક્કરણ કરીને સમજાવે. સમજાય છે કાંઈ? નિમિત્ત નિમિત્ત ભાવે પણ કરતો નથી. કારણ કે જો એમ કરે તો ત્રિકાળ નિત્ય પ્રભુ આત્મા છે દ્રઢ એની દ્રષ્ટિ જો કરતા પણ વિકારના પુનપાપના વ્યવહારના વ્યવહાર શ્રદ્ધા વ્યવહાર આચરણ વ્યવહાર એટલે રાગ હો રાગ એના આચરણમાં વસ્તુ ત્રિકાળ એની દ્રષ્ટિમાં રાગમાં નિમિત્તપણે વ્યવહારપણે ઉપચારપણે કરતા હોય તો ત્રિકાળીદ્રય ઉપર દ્રષ્ટિ એની કોઈ દી આવે નહીં અને શુદ્ધતા અશુદ્ધતાને કોઈ દી છોડે નહીં. શુદ્ધતા ઉપર આવ્યા વિના અશુદ્ધતા છૂટે નહીં અને અશુદ્ધતાનો કરતા અનાદિ અનંત રહે અને તે કાળે સામા કાર્ય થાય એને નિમિત્તપણે ઉભું રહેવું એમ દ્રષ્ટિ બતાવી રહી. હું છૂટી જાઉં એનાથી એમ દ્રષ્ટિ કરતો. સમજાય છે કાંઈ? અરે વાત ભાઈ, પૂરું પણ સત્ય જો સમજવામાં આવે ને તો એનો ખ્યાલ સજ્જડ કામ સજ્જ કરે. લાંબા લાંબી વાતો બધી ઘણી મોટી મોટી વિદ્વતાને ભરેલી ઈથી કરીને સચ શું છે એના ખ્યાલમાં ન આવે તો એ બધા ભણતર પથ્થર ઉપર પાણી. આય સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ જ્ઞાનાનંદ ખનાકમાં એની દશામાં સ્વભાવ ભૂલીને વિકાર થાય છે ન હોય તો આનંદની દશાનું વ્યક્તપણે અનુભવ જોઈએ. પણ એ વિકાર થવાના કાળે કે વિકારના કાળે બહાર ક્રિયાજી પરને કાળે પરને કારણે કાર્યગત થાય એ બેમાં નિમિત્તપણે પણ ઉપાદાન પડે તો કાઢી નાખ્યું ભાઈ પહેલે નિશ્ચયપણે તો કાઢી નાખ્યું. નિશ્ચયથી પરનો કરતા નહીં અને નિશ્ચયથી વિકારનો કરતા નહીં પણ વ્યવહારે કરતા હું વિકારનો છું. તો એ વ્યવહાર કોઈ દી એને મટે નહીં અને પરમાર સ્વભાવ ઉપર દ્રષ્ટિ કોઈ દી એટલે વ્યવહારનો કરતા અનાદિ અનંત. વિજયભાઈ સાંભળે બરાબર વકીલ છે ને એ ન્યાય સમજાય છે કાંઈ? આ તો સાદી ભાષાથી વાત ચાલે છે, આમાં કોઈ મોટી શાસ્ત્ર ભાષા નથી આવતી. સાદી પણ એને પકડવાનો પ્રયત્ન કરે ને હું એ ચડી જાય આવું ઝીણું આ નહીં આ નહીં. બાપા એવું તો અનંત વાર તે કર્યું એટલે ભાઈ આ 84 ના અવતાર એ અવતાર તો દેહાદીની ક્રિયા છે પણ એમાં જે તારો ભાવ અવતારનું કારણ વિકાર એ વિકાર અને પર વસ્તુ જે ત્રિકાળ રહેલી તેની દશા એ બેને અંદર પેશીને એમાં એકમેક થઈને એ દશા તારીને દશાવાન હું એમ તો ત્રકુદી બની શકતો પંથી વિકારી દશા વ્યવહારના દયા દાન વ્રત તપ જપ વિકલ્પની ઉત્થાન સ્મરણ ઉઠે એવો જે વ્યવહાર શાસ્ત્રકાર કહે છે એવા વ્યવહારનો પણ નિશ્ચયથી કરતા હો તો વ્યવહાર વિકાર ને નિર્વિકાર બે એક થઈ જાય. ભિન્ન રહી શકે તો એમ હોઈ શકે નહીં, પણ વિકારમાં નિમિત્તપણે મારી હાજરી છે તો વિકારપણે નિમિત્તપણે હાજરીમાં કદી છૂટો પડીશ નહીં. છે ને નાક મારે છે વાત જુઓ કે જે વ્યવહાર દયાદાન વ્રત ભક્તિના વિકલ્પને નિમિત્તપણે પણ કરતા માને તેનાથી છૂટવાનું એટલે ત્રિકાળી વસ્તુમાં પરને નિમિત્તપણે રહેવાની દશા એણે માની નિત કરતું સ્વીકાર્યું. પણ જેને જ્ઞાન ખાધી, અરે હું જ્ઞાયક છું, ચૈતન છું, જાણ જ્ઞાયક સૂર્ય છું, સ્વભાવ છું, દ્રષ્ટા કે દ્રશનો દ્રષ્ટા છું, જ્ઞેયનો જ્ઞાતા છું, તો રાગ આદિનો જે નિમિત્તપણે કરતા થતો એનું ભાન થતા હું જ્ઞાતા છું, તો જે રાગ નો નિમિત્તપણે કરતા મિથ્યા દ્રષ્ટિપણે થતો તે જ્ઞાતાનું જ્ઞાન કરતા એ રાગ જ્ઞાનમાં આમ નિમિત્ત થયું. જ્ઞાનમાં રાગ ને નિમિત્ત વ્યવહાર ને નિમિત્તપણે કરતા ઉડી ગયું, પણ પોતાના સ્વભાવનું વ્યવહાર રાગથી ભિન્ન પડીને થતું જ્ઞાન એ જ્ઞાનમાં વ્યવહારનું રાગ તે વ્યવહાર જ્ઞેયપણે નિમિત્ત થયું. દ્રષ્ટિ પલટતા દશા પલટતા ભાવની વિધિ પલટી જાય છે. સમજાય છે? કાંઈ કે છે કે જો એમ કરે તો આત્મા તો ત્રિકાળ છે શુદ્ધ, અને શુદ્ધ જો નિમિત્તપણે પણ ઉપસ્થિતિ વિકારમાં વ્યવહારમાં હાજરી માને તો એને વિકારની હાજરીમાં નિમિત્તપણે સદાય રહેવું પડે, તો એને નરકને નિબોધના શરીર કાળે પણ એના ભાવના નિમિત્તપણે થવું જ પડશે. નરકને નિબોધના, નરક એટલે બહાર પાતાળ છે, નિબોધ એટલે એક શરીરમાં અનંતા જીવો એવી સ્થિતિ, બધી સિદ્ધ ન ત્યારે થાય. સમજાય છે? એ વાતને સિદ્ધ કરવી હોય તો યુક્તિ આગમને વધારે પ્રમાણ જોઈએ. અહીં તો આ સિદ્ધાંત સિદ્ધ કરવો એમાં ઓલી વાત ધરી ભેગી કહીએ છીએ. અહીંયા આચાર મહારાજ કહે છે ને એમ વસ્તુની સ્થિતિ છે કે જો તું જળ અને પરની ક્રિયાના કાળે તે ક્રિયાની અવસ્થાનું ધરનાર પર પદાર્થ છે એમ વિકાર પણ વ્યવહાર દયાદાન વિકલ્પનો કરતા ખરેખર જળ છે તું નહીં. સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાતાની દ્રષ્ટિ થતા નબળાઈનો રાગ તેને પરમા નાખી અને તેને વ્યવહાર જેમ પર વસ્તુ જેમ પોતાના જ્ઞાનમાં પોતાનું સ્વજ્ઞાન થતા પરથી જ્ઞેય પરથી જ્ઞેય વ્યવહાર જ્ઞેય તરીકે જ્ઞાનમાં થાય એમ સ્વભાવનું ભાન થતા તે રાગને વ્યવહાર એનો નિમિત્તપણે કરતાની બુદ્ધિ ટળતા સ્વભાવ બુદ્ધિ થતા તે વ્યવહાર જ્ઞાનમાં વ્યવહાર એક નહીં પણે એ વાત એની આવી ગઈ કે વ્યવહાર જાણેલો પ્રયોજનમાન છે. ભાઈ બારમી કા પણ એને મારી એવી આંટી ઘોંટી પડી છે ને ભણતર ની આની આની આમાં આ લખ્યા છે ને આમાં આ લખ્યા છે. અરે લખ્યું નથી, તું દ્રષ્ટિ કે છે એમ છે નહીં શાસ્ત્રોનું કહેવું. સમજાય છે? કાંઈ ઓ સમજાય છે કે નહીં? આમાં જ્ઞાનભાઈ આ બીજી જાતના જ્ઞાનનો રસ્તો છે. આ હવે કરે આની સુધી તો કાલે આવ્યું તો આપણે એમ તો નહીં આ થોડું 40 મિનિટ આજે ત્યારે કે હવે નિમિત્તપણે કરતા કોણ? પર પદાર્થના કર્મના શરીરના ઘટપટ રથના એ ક્રિયાકાળમાં એને નિમિત્તપણે કરતા કોણ? કે અનિત્ય એ અર્થાંત જે સર્વસ્વમાં વ્યાપ્ત નથી એવા યોગને ઉપયોગ શું કે છે? ખુલાસો કરશે કે આત્મ વસ્તુ છે એનું આમ કંપન થાય છે જરી પ્રદેશોનું, એ વિકાર છે અને પુણ્યને પાપના વિકારી ભાવ તેને અહીંયા ઉપયોગ એટલે જ્ઞાનનું રાગમાં જોડાવું તેને અહીંયા ઉપયોગ કહે છે. જ્ઞાનનું જ્ઞાનમાં જોડાવું તેને અહીંયા વાત નથી. અત્યારે જ્ઞાન જે અંશ પોતાનો ત્રિકાળ ભગવાન જ્ઞાતા એનો જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ એની જે વર્તમાન અંશનો વિકાસ અંશ એ પુણ્ય પાપ ને દયાદાન ને વર્તમાન રાગમાં રોકાય તેને અહીંયા રાગ વાળો જ્ઞાનનો વેપાર તેને અહીંયા ઉપયોગ કહેવામાં આવે છે. અને પ્રદેશ ક્ષેત્રાંતર થાય છે આમ એવા પ્રદેશને કંપનરૂપી યોગ કહેવામાં આવે. એ અનિત્ય છે, એ કાયમની ચીજ કંપનપણું અને વિકારપણું જીવની દશામાં અનિત્ય ક્ષણ ઉત્પન્ન ધ્વંસી છે. થાય ને જાય થાય ને જાય ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ નિત્યાનંદને શુદ્ધ છે. નિત્યાનંદને શુદ્ધની દ્રષ્ટિ જેની થઈ એ તો અનિત વિકારી યોગને ઉપયોગ વિકારનો કરતા થતો, પણ તે યોગને ઉપયોગ પોતાના જ્ઞાનમાં જ્ઞેયપણે વ્યવહારપણે ભાષે તેમ થઈ જાય છે. સમજાય છે? કાંઈ આ ટીકા એટલે તો અમૃત રેડ્યા છે અમૃતચંદ્રાચાર્ય. ટૂંકામાં કેવળ જ્ઞાનીના હૃદયો રેડ્યા. હવે શું થાય? માણસ ઘણા કોપી કરવા જાય એ વાતો નહીં આવે. એ સચ છે તે સચના ઘરમાં હોય છે, બીજે હોતે. સમજાય છે? કાંઈ આ કે છે નિત્ય એવો પ્રભુ, વસ્તુ એવી સ્થિતિ ટિકાવ એ તો વિકાર અને પરમા કરતા નહીં વ્યવહારે. પણ કરતા કોણ છે વ્યવહારે? અનિત્ય એવા જે યોગને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. ખરેખર વિકારના ને પરના નિમિત્તપણે એ જ એનો કરતા. આત્મા નહીં, આત્મા નહીં, આત્મા નહીં. ફરીને થોડું આવશે ને, વસ્તુ કાયમ રહીને એના દિશામાં પલટો ખાય છે. પલટો પલટો તેને અનિત્ય કહે છે. એ પલટાના ભાગ તો અનંત ગુણોનો પલટો શક્તિનો છે, પણ આમાં એક યોગ અને વિકાર બે ને અહીંયા લેવા છે. કારણ કે બે જ બંધના કારણમાં નિમિત્ત હોય છે, બીજા બંધના કારણમાં બીજા નિમિત્ત હોતા નથી. એટલે ભગવાન આત્મા એ શુદ્ધ ચિદાનંદની મૂર્તિ જ્ઞાન દર્શન આનંદ એની દશા થાય અવસ્થા થાય કે વિકાસ રૂપે જ્ઞાન દર્શન ને વીર્યનો અંશ હોય એ કઈ નવા કર્મના બંધમાં નિમિત્તપણે કે બીજી જરાદીની ક્રિયાઓ ઘટની પટની રથની દાળ ભાત સાપની થતી હોય એમાં એ નિમિત્તપણે પણ કરતા નથી. ફક્ત જ્યાં યોગ કંપન છે પ્રદેશનું આમ આમ થાય ને, આ તો જડ થાય પણ એમાં પ્રદેશો પણ ક્ષેત્રાંતરને પામે છે. પ્રદેશ એટલે અંશ, એક પરમાણુ પોઈન્ટ છે, છેલ્લો ટુકડો, છેલ્લો ટુકડો કરતા કરતા છેલ્લું જે અસ્થિ રહે નાનામાં નાનું એ અસ્થિના બે ભાગ ન થાય એવો એક પરમાણુ. એ પરમાણુ આમ આમ રોકે આત્માની સ્થિતિ માપવામાં ગજ તરીકે, તો તે પરમાણુ અસંખ્ય રૂપે અસંખ્યના ક્ષેત્રને રોકે એટલું આ દો આત્માનું અસંખ્ય અંશ રૂપે અવયવ રૂપે અવયવી અખંડ છે. 40 વારનો તાકો મલમલનો જે આવે ગજથી મપાય, છતાં એના ટુકડા ન કરાય, કેટલો છે એમ ટુકડા કરે તે જુદો પ્રશ્ન, કે એ વાત નથી. મપાય કે 40 હાથ છે, નથી આવતો આ 40 વાર નથી કહેવાય. આ મલમલ સરબતી મલમલ આવે છે ને ઊંચા 40 વાર એમ એમને ગજથી માપતા, એમ પરમાણુ રજકણના પોઈન્ટના ગજથી માપતા, આત્મા દેહ વ્યાપક ભિન્ન તત્વો એક એક અંશને આમ કરતા અસંખ્ય પરમાણુના માપ જેટલું તત્વ છે. એ પ્રદેશો એટલે અંશ અવયવ અવયવી આખો ચીજ છે, એમાં કંપન થાય છે વિકાર, નહીતર એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે આત્મા જઈ શકે નહીં. એ કંપન વિકાર અને પુણ્ય પાપના દયાદાન કામ ક્રોધના વિકલ્પ ઉપયોગ રૂપી વિકાર એ બે અનિત્ય છે, કાયમની ચીજ નથી. એ સ્વભાવના ભાને ટળી શકે છે અને સ્થિરતા થતા નિર્મળ યોગ નિર્વિકારી અને આનંદની અને ચારિત્રની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ શકે. માટે આ યોગ અને વિકાર બે અનિત્ય ક્ષણિક છે. એ અનિત્ય એવા જે સર્વ દશામાં નહીં રહેનારા એ તો વિકાર છે, ત્યાં સુધી છે. સ્વભાવની દ્રષ્ટિ થતા પૂર્ણ થતા એ રહેતા નથી. યોગને ઉપયોગ નિમિત્તપણે આ ઘટપટ રથ થતા હોય, જો કુંભાર સંકેતી હોય, સમ્યક આત્મજ્ઞાની કુંભાર હોય તો ઘરાની દશાને હું કરું છે માનતો નથી, પણ ઘરાની અવસ્થામાં નિમિત્તપણે કરતા છો એમ માનતો નથી. એમાં આત્મા જે કુંભાર તો જળની દશાનું નામ પડ્યું ના, આત્માનું ભાન થતા વાસ્તવિક આ તત્વ છે એનું ભાન થતા દેઢ નો આત્મા હોય કે કુંભાર નો હોય, એ આત્મા ક્યાં કુંભાર દેઢ નો છે? એ તો નાચના જ્યાં ઉપજો એના નાચના નામથી ઓળખાય છે. સમજાય છે? કાંઈ બાય સંકેતી હોય, સંયક દ્રષ્ટિ હોય, આત્મજ્ઞાની હોય, તો દાળ ભાત શાક રોટલી ને પુડલાના કાળે આ દશા મૂળપણે હું કરું છું એ તો નથી, પણ નિમિત્તપણે આ કરતા છું, વ્યવહારે એનો ઉપચારે કરતા છું માનતો. મારા જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવમાં તે જ્ઞેય વ્યવહાર તરીકે મારા જ્ઞાનમાં વ્યવહાર જ્ઞેય આમ થાય છે, હું એનો વ્યવહાર કરતા થતો નથી. હો 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 એ નવરંગભાઈ એવી વાતો છે. માણસને વાસ્તવિક સ્થિતિ પ્રાપ્ત કરવામાં એટલા વિઘન આવ્યા છે અને લાકડા એટલા ગીરી ગયા છે કે એને શું ચીજ કઈ રીતે છે આ, અને શું થાય છે? મૂંઝવણ 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 કાં સમાધાન કરે પોતાની કલ્પનાથી, એમ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વસ્તુ જે રીતે છે તે રીતે સમજે અને શ્રદ્ધાને ઓળખાણ કરે તો પ્રાપ્ત થાય. એમને માનીને પથ્થરને પરમેશ્વર બીજને આ બીજ હોય આપોલિયાનો અમે માનીએ છીએ કે આંબો થશે, નહીં થાય. બીજ પ્રમાણે ફળશે, તારી માન્યતા પ્રમાણે નહીં ફળે. એમ આત્મા અને વિકાર ને જળ શું છે કેમ છે એનું વાસ્તવિક બુદ્ધિ બીજ જ્ઞાન વિના એ કેવળ જ્ઞાન ના આંબા નહીં પાકે. ઊંધી માન્યતા ના રાગ ને આ ક્રિયા મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આમ માન્યું, આમ હોય ને આમ હોય ને એવા ઊંધા બીજ માંથી આપોલિયા માંથી આંબા પાકે એ ત્રણ કાળમાં થાય. શ્રદ્ધા છે ને અમારી, શ્રદ્ધા હું કામ આવે? વસ્તુ હોય તે વસ્તુ મુદ્દા હોય તો શ્રદ્ધા કામ આવે. સમજાય છે? કાંઈ શું શ્રદ્ધા ભળે? ખોટી 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 ભળે. આકોલિયામાં બરાબર શ્રદ્ધા રાખે આંબો થતો હોય છે, પૂલો ગમ થાય આકોલિયું દેખાય, કેરી જેવું હોય આકોલિયું જોયું છે, લીલું પૂલું આમ દાબે તો પૂલું ગમ હોય, અને ઓલી કેરી આમ દાબે અંગૂઠો પડે ત્યાં માથે રસ નીકળે, બીટીયું હળું હળીનું પગે આમ જ્યાં દરી કરવા જાય માથે નીકળે અંદર, છોકરા ઘણું કરવા જાય કે આમ દબા જાય માથે રસ નીકળજો, રસ નીકળજો પડી જાય હેઠે, એ આખો નિયમાં ન થાય આમ દાબે તો નીકળે પણ આ પોલું થાય ન્યા બીજે પોલું થાય ન્યા ક્યાં રહો તો અંદર દેખાવ આખો નિયાનો આંબાના કેરી જેવો છે. એમ ભગવાન આત્મા જે સ્વરૂપે છે, વિકાર કેમ, પર કેમ, તેનો કરતા કેમ, અકર્તા કેમ, એના ભાન વિનાના બીજના અજ્ઞાનના રૂપે હોય અને કહે કે મારે એમને માનીએ છે ને ગરમ થશે ધૂળે નહીં થાય આંબળને, સમજાય છે કાંઈ અનિત એવા યુગ અને ઉપયોગ જ નિમિત્તપણે કરતા છે. કોના પરદ્રશ કર્મ, એ જળ આદિ ઘટપટ રથ દાળ ભાત શીરો રોટલી આ જગતને પારે પણ ઉતર પડ્યો હોય, જ્યાં હું કરું હું કરું એ જ અજ્ઞાન છે ને, જ્યાં કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મરમ. પણ આ કરતાઓ આ લોકો માને એવી સ્થિતિ નહીં, વિકારની લાગણી અને યોગના કંપનનું કરતા પણ જેણે માન્યું છે એવો અજ્ઞાની, એના અજ્ઞાનીના યોગને રાગ તે અનિત, તે બીજા જળના કાર્યકાળે કર્મના કાર્યકાળે નિમિત્તપણે કરતા એવા અજ્ઞાનીને આરોપથી કહેવામાં, સમજાણું કાંઈ. રાગાદી વિકારવાળા ચૈતન પરિણામ રૂપ પોતાના વિકલ્પને ખુલાસો કર્યો, ઉપયોગ એટલે રાગ દ્વેષ પુણ્ય પાપનો વિકલ્પ આદિ વિકારવાળા ચૈતન પરિણામ આત્માની અવસ્થા વિકારવાળી થઈ તે પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલન ચલનમ ગતિ થાય કંપન વિકાર એ પોતાના વ્યાપાર અને કથનચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી એ કંપનને રાગને અજ્ઞાનથી કરતા થાય છે એનું એ સ્વરૂપ છે. જ્ઞાતા પ્રભુ સાક્ષી પ્રભુ એ રાગના કાર્યમાં કેમ આવે, જાણનાર દ્રષ્ટા એ રાગ તેનું દ્રશ્ય છે જ્ઞેય છે, જ્ઞેય તેને કાર્ય કેમ બનાવે, આત્મા જેનું જ્ઞેય છે રાગ એને કાર્ય કેમ બનાવે, પણ અજ્ઞાની જ્ઞાતા દ્રષ્ટાના ચિદાનંદ સ્વભાવના અભાવને કારણે એ કંપનને વિકારનો કરતા અજ્ઞાનથી થાય છે ને, અજ્ઞાનથી પોતાના વેપારને કદાચિત કદાચિત એટલે જ્યાં સુધી એની દ્રષ્ટિ પુણ્યને પાપને યુગના કંપનની કર્તાપણાની છે ત્યાં સુધી તે કરતા યુગને વિકાર ન થાય, સદાય નહીં. વિકાર શુદ્ધની દ્રષ્ટિ થતાં ગુલાટ જ્ઞાતા દ્રષ્ટાનું વેદન અનુભવ થતા એ યુગને કંપન એ મારા જ્ઞાનમાં વ્યવહારે જ્ઞેય છે એનો વ્યવહારે કરતા હું. જેવો આ સંયોગ દર્શનની ધર્મીની દ્રષ્ટિ, અરે ભાઈ સંયોગ મોંઘું કર્યું કો કેમ છે મારા દેખા એ નરું નહીં કીધું એમ કે મોંઘું મોકલ્યું ભાઈ જેમ છે એમ છે મોંઘું કે હોંઘું કાંઈ છે નહીં જેમ છે એમ એટલે માન્યું થયું ને ભારતીય અધિક ગુરુરાતની શ્રદ્ધા ને આશા રાખો નવ તત્વની જાવ થઈ ગયું સમકી હવે યથાશક્તિ વ્રત નિયમ કરો કર્મ નિર્દય જાય છે એનું હત હવું કાંઈ નહીં હું મૂલ્યો ભગવાન એ કાળ તારો નિર્દય છે આવો કાળ મળ્યો એ વયો જ છે નિર્દરી એટલે ની ઉપસર્ગ છે વિશેષ જરૂર એટલે ટળવું કાળ ટળી જશે બાપા કર્મને વિકાર નહીં ટળે એવી સ્થિતિના ભાન વિના યથાર્થ દ્રષ્ટિ વિના એ કર્મને વિકાર કોઈ બી ન ટળે. અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે પોતાના રાગને જુઓ શબ્દ કેવો લીધો છે પોતાના એ માન્ય છે ને ભાઈ એટલે પોતાના શબ્દ લીધા છે પોતાના વિકલ્પને અને પોતાના યોગ કંપનને પોતાના આત્માને પોતાના વેપારને કદાચિત કદાચિત એટલે જ્યાં સુધી વિકારના કર્તાપણાની બુદ્ધિ ત્યાં સુધી અજ્ઞાન ત્યાં સુધી એનો કરતા થાય. ધામ ચિદાનંદ જ્ઞાતા ઉઘરે દ્રષ્ટિ અંતર દોલત ઉપર પડે, જ્ઞાતા દ્રષ્ટા રાગને કંપનનો કરતા નથી પણ તેનો વ્યવહાર જ્ઞાતા છે, એ ધર્મીની ધર્મ દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ યોગ ને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો વ્યવહારથી અજ્ઞાન ભાવે, યોગ ને ઉપયોગનો તો કદાચિત અજ્ઞાન ભાવે, ભાનના ભાવે, કંપન ઉપર દ્રષ્ટિ છે, વિકાર ઉપર રૂચિ કરતા હો, તથાપિ પરદ્રેમ સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ કદી એ જડ જડ નવા બંધાય, શરીરની ક્રિયા થાય, ઘટપ્રથની થાય, એને અજ્ઞાની આત્મા અજ્ઞાની આત્મા એ આત્મા નિમિત્તપણે પણ કરતા નથી, એના વિકારી પરિણામ વિકારનો કરતા થાય છે, માટે નિમિત્તપણે કરતા કહેવામાં આવે છે. બાકી વસ્તુની સ્થિતિમાં બીજું કરાય હે કોનો રાગાજીનો જ્ઞાન ભાઈ માને છે ને, એની દ્રષ્ટિ છે ને નિમિત્તપણે કરતા, એના દ્રષ્ટિમાં પડ્યું છે ને વિકાર, ત્રિકાળ નિત્યાનંદ સ્વરૂપની દ્રષ્ટિ તો છે નહી, જ્ઞાતાની છે નહીં, એટલે વિકાર નો કરતા અજ્ઞાન ભાવે થાય, અજ્ઞાન રહે ત્યાં સુધી દ્રવ તો નહી, વસ્તુ જે છે ટિકાળી એ તો નિમિત્તપણે પણ નહી, નિમિત્તપણે હોય તો ઉદી અજ્ઞાન ટળે નહીં, વિકાર જાય નહીં, અને જગતના પાપ અને પુણ્યના પ્રસંગના કાર્યકાળમાં એનાથી નિમિત્ત સંબંધ છોડી અને સ્વભાવની દ્રષ્ટિ કરવાનો એને પ્રસંગ રહે, એ સદાય અનાદિનો રખડ્યા જ કરે, માટી આત્મા નિમિત્તપણે પણ કરતા નથી, એનો અજ્ઞાન ભાવ વિકારી તે નિમિત્તપણે કરતા કહેવામાં આવે છે. કલાક થઈ ગઈ.